એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા ફ્રેન્ચ લેખક અને વિચારકની વાત કરવાના છીએ જેમનું નામ લેતા જ ઘણા લોકોને આમ આંચકો લાગે છે. માર્ક્વિસ દ સાદ.
હા, બરાબર.
પણ ગભરાશો નહીં, આપણે સીધા સાધના વિવાદાસ્પદ લખાણોમાં ડૂબકી નથી મારવાના. ના ના, આપણે જ્હોન ફિલિપ્સ નામના એક વિદ્વાને સાદ પર લખેલા એક મહત્વના પુસ્તકનો સારાંશ અને તેનું વિશ્લેષણ સમજવાનો પ્રયાસ કરીશું.
બિલકુલ. અને સાદનું નામ પડે એટલે તરત જ મનમાં પેલું હિંસા, અત્યાચાર અને શું કહેવાય, વિકૃતિ જેવા વિચારો આવે.
સાચી વાત.
અને ઘણા લોકો પૂછે પણ ખરા કે ભાઈ આવા લેખક વિશે વાત જ શા માટે કરવી. પણ ફિલિપ્સનું આ પુસ્તક છે ને, એ આપણને સમજવામાં મદદ કરે છે કે સાદને ખાલી એક રાક્ષસ કહીને બાજુ પર મૂકી દેવાથી કદાચ આપણે કંઈક અગત્યનું ચૂકી રહ્યા છીએ.
સાચી વાત છે. ભલે સાદ 18મી સદીના હોય, પણ એણે જે પ્રશ્નો ઉઠાવ્યા છે, જેમ કે સ્વતંત્રતાની હદ ક્યાં સુધી, નૈતિકતાનો પાયો શું, સત્તા અને શોષણ કઈ રીતે કામ કરે છે, આપણી અંદરની જે અંધારી બાજુ છે એ શું છે, આ બધા સવાલો આજે પણ એટલાજીનો રિલેવન્ટ છે.
બરાબર.
અને ફિલિપ્સનું પુસ્તક આ જ જટિલ અને આમ અસ્વસ્થ કરનારા વિચારોને સમજવા માટે એક સરસ બૌદ્ધિક ફ્રેમવર્ક પૂરું પાડે છે.
અને એ સમજવું બહુ જ જરૂરી છે કે આપણે અહીં સાધના વિચારોનો બચાવ નથી કરી રહ્યા. બિલકુલ નહીં.
ના ના, બિલકુલ નહીં.
આપણે તો ખાલી એ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે એક જાણીતા વિદ્વાન જ્હોન ફિલિપ્સ એમને કઈ રીતે જુએ છે અને શા માટે એમને એક ગંભીર વિચારક માને છે. તો શરૂઆત ક્યાંથી કરીએ, લેખક જ્હોન ફિલિપ્સના પરિચયથી?
હા, એ બરાબર રહેશે. કોણ છે આ જ્હોન ફિલિપ્સ અને શા માટે એમનો દૃષ્ટિકોણ સાધને સમજવા માટે આટલો બધો મહત્વનો ગણાય છે?
ઉપર કામ કર્યું છે.
ઓકે.
અને ખાસ કરીને પેલું લિબર્ટાઇન સાહિત્ય કહેવાય ને, એટલે કે જે સ્વચ્છંદી હોય, પરંપરાગત નૈતિકતાને નકારે, એના પર એમનું ઊંડું સંશોધન છે.
અચ્છા, એટલે એમનો અભ્યાસ સીધો આ જ વિષય પર છે. પણ એમની ખાસ વાત શું છે? સાદ પર તો ઘણા લોકોએ લખ્યું હશે, ખરું ને?
હા, લખ્યું છે. પણ ફિલિપ્સની ખાસિયત એ છે કે સાધના જે અત્યંત શોકિંગ લખાણો છે ને, એની પાછળ જે દાર્શનિક તર્ક છુપાયેલો છે એને પકડવાનો પ્રયાસ કરે છે. એ સાધને માત્ર એક શું કહેવાય, મનોરોગી કે ઇતિહાસની કોઈ અજીબ ઘટના તરીકે નથી જોતા, પણ જ્ઞાનોદયના સમયના એક સિરિયસ, ભલે પછી બહુ જ વિવાદાસ્પદ વિચારક તરીકે જુએ છે.
ભલે વિવાદાસ્પદ હોય, પણ ગંભીર વિચારક.
બરાબર. અને બીજું, એ ખાલી સાહિત્યનું વિશ્લેષણ નથી કરતા, એ ઇતિહાસ અને ફિલોસોફીના ઊંડા અભ્યાસના આધારે વાત કરે છે.
એ કઈ રીતે?
હા, એ એમની બીજી મહત્વની વાત. એ બતાવે છે કે સાદના વિચારોનો પ્રભાવ પાછળથી આવેલા મોટા મોટા ફિલોસોફરો પર, જેમ કે નીચ્શે, બટાઇલ, ફૂકો, દેરીદા, એમના પર કેવો રહ્યો.
ઓ વાહ.
આનાથી ખબર પડે કે સાદ ખાલી ભૂતકાળની વાત નથી, એના વિચારોની અસર લાંબી અને ઊંડી રહી છે. અને ફિલિપ્સ સાદના જીવનની જે હકીકતો છે અને એની કાલ્પનિક દુનિયા છે, એ બંને વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ કરે છે, એટલે આપણે પેલી દંતકથાઓથી દૂર રહી શકીએ.
બહુ રસપ્રદ. તો ચાલો હવે સીધા પુસ્તક પર આવીએ. ફિલિપ્સના આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે, સેન્ટ્રલ આઈડિયા શું છે?
જુઓ, પુસ્તકનો મુખ્ય મુદ્દો એ છે કે આપણે માર્ક્વિસ દ સાદને મોટે ભાગે એના વિવાદાસ્પદ કામો માટે જ ઓળખીએ છીએ, પણ એને ક્રાંતિકારી વિચારક અને સાહિત્યમાં નવા પ્રયોગો કરનાર તરીકે પણ સમજવો જોઈએ. ફિલિપ્સ દલીલ કરે છે કે સાદના લખાણો ખાલી વાસના કે હિંસાનું પ્રદર્શન નથી, ના, પણ એ એના સમયનો જે મુખ્ય વૈચારિક પ્રવાહ હતો, પેલો જ્ઞાનોદય એટલે કે એનલાઇટમેન્ટ, એની એક ધારદાર અને પદ્ધતિસરની ટીકા છે.
જ્ઞાનોદયની ટીકા?
હા.
એ કઈ રીતે? જ્ઞાનોદય તો તર્ક, વિજ્ઞાન, માનવ પ્રગતિ એ બધાનું સમય ગણાય છે ને?
બરાબર. અને ફિલિપ્સ એ જ કહે છે કે સાદ જ્ઞાનોદયના જ હથિયારનો ઉપયોગ કરે છે, એટલે કે તર્કનો.
બરાબર.
પણ એ તર્કને એટલી હદે ખેંચી જાય છે, એટલી ચરમસીમા પર લઈ જાય છે કે એના ભયાનક પરિણામો આપણી સામે આવે. જ્ઞાનોદય શું માનતું હતું? કે તર્કથી સારો સમાજ બને, માણસ મૂળભૂત રીતે સારો છે, પ્રકૃતિ મદદ કરનારી છે. સાદ કહે છે ના, એવું નથી. જો ઈશ્વર નથી અને નૈતિકતા ખાલી સમાજે બનાવેલું બંધન છે, તો શુદ્ધ તર્ક ક્યાં લઈ જાય?
ક્યાં લઈ જાય?
એ નિષ્કર્ષ પર કે પ્રકૃતિ ક્રૂર છે, માણસ સ્વાર્થી છે અને જે શક્તિશાળી છે એનો જ કાયદો સાચો. સાધ શું કરે છે? એ ઈશ્વર અને પરંપરાગત નૈતિકતા વગરની દુનિયાના કેન્દ્રમાં જે શૂન્યવાદ છે, નિહિલિઝમ જેને કહીએ, એને ઉજાગર કરે છે. મતલબ કે કોઈ પણ મૂલ્યનો અંતિમ આધાર જ નથી.
ઓહો, એટલે પુસ્તકનો હેતુ સાધના વિચારોને સ્વીકારવાનો નથી, પણ એ સમજવાનો છે કે આ વિચારો ક્યાંથી આવે છે અને પશ્ચિમી વિચારધારા માટે એનો અર્થ શું થાય છે.
એકદમ સાચું. ફિલિપ્સ સાધનો બચાવ નથી કરતા, જરાય નહીં, પણ એ સમજાવે છે કે પશ્ચિમી સભ્યતાના જે પાયા છે, ધર્મ, કાયદો, નૈતિકતા, એના પર આટલો ભયંકર હુમલો કરનાર આ વિચારક શા માટે મહત્વનો છે. પુસ્તક સાધના જીવન, એની મુખ્ય કૃતિઓ અને એના ફિલોસોફિકલ વારસાનું એકદમ સ્પષ્ટ અને બૌદ્ધિક વિશ્લેષણ આપે છે, અને એ પણ એવી રીતે કે સામાન્ય વાચક પણ સમજી શકે.
એ જરૂરી છે.
હા, તે પેલું સેડિઝમ શબ્દ સાથે જોડાયેલું સનસનાટીભર્યું વાતાવરણ છે ને, એનાથી આગળ જઈને આ જે ચેલેન્જિંગ વ્યક્તિ છે એના મૂળ વિચારો સાથે સંવાદ કરવા પ્રેરે છે.
બરાબર. ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ. ફિલિપ્સ સાધના જીવન અને એની કૃતિઓનું વિશ્લેષણ કઈ રીતે કરે છે? શરૂઆત સાધના જીવન અને પેલા જેલવાસના અનુભવથી કરીએ.
હા, પુસ્તકનો પહેલો ભાગ સાધના જીવન પર જ છે. કુલીન પરિવારમાં જન્મ્યો, લશ્કરી કારકિર્દી હતી, પણ પછી પેલા જાતીય કૌભાંડો થયા.
હા, એના વિશે સાંભળ્યું છે.
જેના લીધે એને જીવનનો મોટો ભાગ, લગભગ 30 વર્ષ જેટલો, જુદી જુદી જેલોમાં અને પાગલખાનામાં કાઢવો પડ્યો.
ફિલિપ્સ ખાસ ભાર મૂકીને કહે છે કે સાધના લેખનને એના આ લાંબા કેદવાસથી અલગ ન કરી શકાય.
ઓહ, એટલે જેલ એના માટે એક જાતની પ્રયોગશાળા જેવી બની ગઈ એમ કહેવાય. હા, કંઈક અંશે એવું જ. જ્યારે તમારી શારીરિક સ્વતંત્રતા છીનવાઈ જાય ત્યારે શું થાય? એણે કલ્પનાની ઉડાન ભરી. એની બૌદ્ધિક અને કાલ્પનિક સ્વતંત્રતાની કોઈ સીમા જ ન રહી. એનું લેખન ખાલી પોતાના પર થયેલા અન્યાય સામેનો ગુસ્સો નહોતો, ના, પણ એ સમયના સમાજનો જે દંભ હતો, સત્તા હતી, નૈતિકતા હતી, એ બધા સામેનો એક વૈચારિક બળમો પણ હતો.
એની કલ્પના જ એનું હથિયાર બની ગઈ.
સમજી શકાય એવું છે. હવે વાત કરીએ સાધની કુખ્યાત નવલકથા જસ્ટિનની. એના વિશે ફિલિપ્સ શું કહે છે, આ માંગે છે. પણ એના આ સદગુણને કારણે જ એ સમાજના શક્તિશાળી લોકો, અમીર ઉમરાવ હોય, ન્યાયાધીશ હોય, પાદરી હોય, એ બધાના હાથે ભયંકર અત્યાચારોનો ભોગ બને છે.
શું વાત કરો છો? એટલે કે સદગુણ જ એના દુઃખનું કારણ બની જાય? આ તો બહુ વિચિત્ર લાગે છે.
ફિલિપ્સ એ જ સમજાવે છે. એ કહે છે કે જસ્ટિન છે ને, એ સમયની જે લોકપ્રિય સેન્ટિમેન્ટલ નવલકથાઓ હતી એની ક્રૂર મજાક છે.
અચ્છા,
પેલી નવલકથાઓ શું કહેતી? કે અંતે તો સચ્ચાઈ અને સદગુણનો જ વિજય થાય. સાધ કહે છે, ના, વાસ્તવિક દુનિયા અથવા તો એની કલ્પનાની દુનિયા એવી નથી. જ્યાં ઈશ્વર નથી, નૈતિકતા નથી, એવા જગતમાં જસ્ટિનનો સદગુણ એને નબળી પાડે છે. એ શોષણ માટેનું એકદમ સરળ નિશાન બની જાય છે, અને પેલા લિબર્ટાઇન્સ જેના પર અત્યાચાર કરે છે એ લોકો પાછા એને ભાષણ આપે છે કે તારો આ સદગુણ જ તારી મૂર્ખાઈ છે.
બાપરે.
અને આની બરાબર સામે એની બેન જુલિયેટ છે, જે સાવ અલગ રસ્તો પકડે છે. હા, બરાબર. જુલિયેટ ઓર ધ પ્રોસ્પેરિટીઝ ઓફ વાઇસ, નામ જ જુઓ. આમાં જુલિયેટ સ્વાર્થ, ક્રૂરતા અને દરેક પ્રકારના અપરાધનો માર્ગ અપનાવે છે. એ કોઈ નૈતિક બંધન સ્વીકારતી જ નથી. પોતાની ઈચ્છાઓ પૂરી કરવા કોઈ પણ હદે જાય છે. અને શું થાય છે?
શું થાય છે?
એ સફળ થાય છે. એ પૈસાદાર બને છે, શક્તિશાળી બને છે, સ્વતંત્ર બને છે.
ઓ, તો શું ફિલિપ્સ એવું કહે છે કે જુલિયેટ એ સાધનો આદર્શ છે, એનું આઈડિયલ કેરેક્ટર?
એક રીતે જોવો તો હા. ફિલિપ્સના મતે જુલિયેટ પેલી સાર્વભૌમ લિબર્ટાઇનનું પ્રતિનિધિત્વ કરે છે, એવી વ્યક્તિ જે સમાજ અને પ્રકૃતિના કહેવાતા નૈતિક નિયમોથી ઉપર છે. એ પ્રકૃતિના વિનાશક પાસાને અપનાવીને છેવટની સ્વતંત્રતા મેળવે છે. જુલિયેટ દ્વારા સાધ પોતાની પોઝિટિવ ફિલોસોફી રજૂ કરે છે. નાસ્તિકતા, સહાનુભૂતિનો સ્પષ્ટ ઇનકાર, બીજાને ફક્ત સાધન તરીકે વાપરવા અને પીડા બીજાને આપીને કે પોતે સહન કરીને એના દ્વારા આનંદ મેળવવો. જુલિયેટની આખી સફર જાણે અનિષ્ટના માર્ગે એક શિક્ષણ જીવી છે.
આ બધું સાંભળીને જ આમ અંદરથી અસ્વસ્થતા જેવું લાગે છે. અને પછી આવે છે પેલું ધ 120 ડેઝ ઓફ સોડોમ. એના વિશે ફિલિપ્સ શું કહે છે? એને તો સાધનું સૌથી ભયાનક, સૌથી ડેન્જરસ પુસ્તક માનવામાં આવે છે.
હા, ધ 120 ડેઝ ઓફ સોડોમ એ અધૂરું છે પણ ચરમસીમાનું લખાણ છે. ફિલિપ્સ સૂચવે છે કે એને નવલકથા તરીકે જોવાની જ ભૂજ ન કરવી. એને એક જાતીય વિકૃતિઓ અને ક્રૂરતાના વ્યવસ્થિત, જાણે કોઈ મેડિકલ ટેક્સ્ટબુક હોય એ રીતે તૈયાર કરેલા જ્ઞાનકોશ તરીકે જોવું જોઈએ.
જ્ઞાનકોશ એટલે કે લિસ્ટ જેવું.
હા, કંઈક એવું જ. ચાર અમીર લિબર્ટાઇન એક કિલ્લામાં ભેગા થાય છે અને માનવ અત્યાચાર અને વિકૃતિની જેટલી સંભાવનાઓ વિચારી શકાય એ બધાની યાદી બનાવે છે અને પછી એનું પ્રદર્શન કરે છે ચોક્કસ નિયમો પ્રમાણે.
પણ ફિલિપ્સના મતે એની ખરી ભયાનકતા ક્યાં છે? ખાલી પેલા વર્ણનોમાં જ?
ના, ફિલિપ્સ કહે છે કે ખરી ભયાનકતા ખાલી એ કૃત્યોમાં નથી, પણ જે રીતે એને વર્ગીકૃત કરાયા છે, જે રીતે ઠંડા તર્કબદ્ધ નિયમો બનાવવામાં આવ્યા છે અને જે એકદમ લાગણીશૂન્ય ભાષામાં એનું વર્ણન છે એમાં રહેલી છે.
ઓ માય ગોડ,
જાણે કે માનવતા પર અત્યાચાર કરવો એ કોઈ વૈજ્ઞાનિક પ્રયોગ હોય. એ બતાવે છે કે શુદ્ધ તર્કનો ઉપયોગ કરીને સહાનુભૂતિને કઈ રીતે સંપૂર્ણપણે નકારી શકાય અને ભયાનક કૃત્યોને પણ કેવી રીતે યોગ્ય ઠેરવી શકાય. આ સાધનો માનવ ઉલ્લંઘનની સીમાઓ માપવાનો છેલ્લો પ્રયાસ હતો એમ કહી શકાય.
આ ખરેખર ડરાવણું છે. ત્યાર પછી આવે છે ફિલોસોફી ઇન ધ બેડરૂમ. આ પુસ્તક કઈ રીતે અલગ પડે છે?
ફિલોસોફી ઇન ધ બેડરૂમ સાધનું સૌથી નાનું અને ફિલોસોફિકલી સૌથી સ્પષ્ટ લખાણ કહી શકાય. એ સંવાદના રૂપમાં છે. એમાં અનુભવી લિબર્ટાઇન્સનું એક ગ્રુપ છે જે એક યુવાન કુંવારી છોકરી યુજેની એને સેક્સ અને જીવન વિશેનું એમનું શિક્ષણ આપે છે.
અચ્છા.
આમાં સાદનો મુખ્ય મુદ્દો એ છે કે સાચી રાજકીય ક્રાંતિ, જેમ કે ત્યારે ફ્રેન્ચ ક્રાંતિ ચાલી રહી હતી, એ ત્યારે જ સફળ થાય જ્યારે એની સાથે નૈતિક ક્રાંતિ પણ જોડાય.
ઓકે. અને આમાં જ પેલો પ્રખ્યાત નિબંધ આવે છે ને, ફ્રેન્ચમેન વન મોર એફર્ટ વાળો.
બરાબર પકડ્યું. આ પુસ્તકની અંદર જ એક નાનકડો પણ અત્યંત વિસ્ફોટક નિબંધ છે, ફ્રેન્ચમેન વન મોર એફર્ટ ઇફ યુ વિશ ટુ બી રિપબ્લિકન્સ.
હા.
આમાં સાદ ખુલ્લેઆમ દલીલ કરે છે.
શું દલીલ કરે છે?
એ કહે છે કે જો ફ્રાન્સ ખરેખર પ્રજાસત્તાક બનવા માંગતું હોય તો એણે ખ્રિસ્તી ધર્મની નૈતિકતાના બંધનો તોડી જ નાખવા પડશે. એ ધર્મ નાબૂદ કરવાની વાત કરે છે અને સંપૂર્ણ જાતીય સ્વતંત્રતાની હિમાયત કરે છે.
સંપૂર્ણ જાતીય સ્વતંત્રતા?
હા, અને એમાં એ વ્યભિચાર, બળાત્કાર અને હત્યા જેવા કૃત્યોને પણ કુદરતી આવેગ ગણાવે છે અને કહે છે કે રાજ્યને એના પર નિયંત્રણ રાખવાનો કોઈ અધિકાર નથી.
આ તો સીધી ઉશ્કેરણી જ થઈ. રાજ્ય સામે બળવો પુકારવા જેવું.
ફિલિપ્સ પણ એને કોઈ પ્રેક્ટિકલ રાજકીય કાર્યક્રમ નથી માનતા, પણ એક ઉશ્કેરણીજનક વૈચારિક પ્રયોગ તરીકે જુએ છે. સાદ જાણે પૂછવા માંગે છે કે જો તમે સ્વતંત્રતાની મોટી મોટી વાતો કરો છો તો પછી એની તાર્કિક સીમા ક્યાં પૂરી થાય છે? શું રાજ્યને લોકોના કુદરતી ગણાતા આવેગો પર લગામ રાખવાનો હક છે? એ નવા પ્રજાસત્તાકના આદર્શોમાં જે વિરોધાભાસ છે એને ઉજાગર કરે છે.
સમજાયું. અને અંતે ફિલિપ્સ સાધના વારસા અને પ્રભાવ વિશે શું કહે છે? શું સાધના વિચારો ખરેખર ટકી રહ્યા? કોઈએ એને ગંભીરતાથી લીધા?
હા, પુસ્તકનો છેલ્લો ભાગ આ જ ચર્ચા કરે છે. સાધના મૃત્યુ પછી લગભગ 100 વર્ષ સુધી તો એને કાં તો ભૂલી જવાયો અથવા એની ખૂબ નિંદા થઈ. પણ 20મી સદીમાં ખાસ કરીને પેલા સરિયાલિસ જેવા કલા અને સાહિત્યના આંદોલનોએ એને ફરીથી શોધી કાઢ્યો.
ઓહ.
અને એને એક બળવાખોર હીરો તરીકે જોવા માંડ્યા. ફિલિપ્સ બતાવે છે કે કેવી રીતે જ્યોર્જ બટાઇલ, જેમણે સાધમાં પવિત્રતા અને ઉલ્લંઘનનો સંબંધ જોયો, સિમોન દી બોવાર, જેમણે નારીવાદી દ્રષ્ટિએ ટીકા કરી લકાન મનોવિશ્લેષણના સંદર્ભમાં, અને ખાસ કરીને મિશેલ ફુકો.
ફુકોનું નામ તો બહુ જાણીતું છે.
હા, ફુકોએ સત્તાજ્ઞાન અને જાત્યતાના ઇતિહાસમાં સાધને ખૂબ મહત્વનું સ્થાન આપ્યું. આ બધા વિચારકો પર સાધનો પ્રભાવ રહ્યો છે.
તો ફિલિપ્સનું છેલ્લું તારણ શું છે? આટલા વર્ષો પછી પણ સાધ શા માટે મહત્વનું છે? શા માટે આપણે એના વિશે વાત કરવી જોઈએ?
સમાજ ટાળી જ ન શકે.
જેવા કે
સ્વતંત્રતાનો સાચો અર્થ શું? નૈતિકતા ક્યાંથી આવે છે? આપણી વ્યક્તિ તરીકેની ઓળખ કેટલી સ્થિર છે? અને આ સભ્યતાના દેખાડા નીચે સત્તાના કયા છુપાયેલા ખેલ ચાલી રહ્યા છે? સાધ આપણને કોઈ સહેલા, આરામદાયક જવાબો નથી આપતો, પણ અસ્વસ્થ કરનારા સવાલો પૂછવા મજબૂર કરે છે.
ચાલો હવે આ લાંબી ચર્ચામાંથી જે કેટલાક મુખ્ય વિચારો કે થીમ્સ ઉભરી આવ્યા છે એને જરા તારવીએ. મને લાગે છે પહેલો અને સૌથી સ્પષ્ટ થીમ તો પેલી જ્ઞાનોદયના તર્કની ટીકા જ છે.
ચોક્કસ, આપણે વાત કરીએ એમ સાધ તર્કનો વિરોધી નથી, પણ એની એક્સ્ટ્રીમ પર લઈ જાય છે. એ કહે છે કે જો ઈશ્વર નથી તો પછી નૈતિકતાના કોઈ યુનિવર્સલ નિયમો નથી, એ તો ખાલી સામાજિક સગવડ છે.
બરાબર,
તો પછી સૌથી લોજિકલ વર્તન કયું? એ જ કે જે શક્તિશાળી છે તે પોતાની ઈચ્છા પૂરી કરે. આ આપણને વિચારવા પ્રેરે છે કે શું આપણે પણ ક્યારેક પોતાના સ્વાર્થ માટે તર્કના નામે આવી અનૈતિક બાબતોને જસ્ટિફાઈ નથી કરતા.
હા, આ વિચારવા જેવી વાત છે. બીજો મુદ્દો પ્રકૃતિ વિશેનો, એનો જે નકારાત્મક દૃષ્ટિકોણ છે તે. રૂસો જેવા વિચારકો પ્રકૃતિને સારી ભલી માનતા હતા, જ્યારે સાધ એને ક્રૂર અને વિનાશક ગણે છે.
બિલકુલ, સાધ માટે પ્રકૃતિ એટલે સતત સર્જન અને વિનાશનું એક ચક્ર, જેમાં નૈતિકતા જેવું કંઈ છે જ નહીં. વાવાઝોડું આવે, ભૂકંપ આવે, હિંસા થાય, આ બધું પણ પ્રાકૃતિક જ છે એના મતે. તેથી એનો લિબર્ટાઇન જ્યારે ક્રૂરતા આચરે છે ત્યારે તે પ્રકૃતિનું અનુકરણ કરી રહ્યો છે, એનું ઉલ્લંઘન નથી કરતો. આ વિચાર આપણને પર્યાવરણીય સંકટ હોય કે માનવીય ક્રૂરતા હોય એવા સમયે પ્રાકૃતિક શું અને અપ્રાકૃતિક શું એના ભેદ વિશે ફરી વિચારવા મજબૂર કરે છે.
અને પેલો વ્યક્તિની સંપૂર્ણ સ્વતંત્રતા એટલે કે સાર્વભૌમત્વનો વિચાર પણ કેન્દ્રમાં છે, નહીં?
હા, એકદમ. સાધના હીરોનું લક્ષ્ય શું છે? બધા બાહ્ય નિયંત્રણો, કાયદો, સમાજ, બીજાની લાગણીઓ, એ બધાથી મુક્ત થઈ જવાનું. અને આના માટે સહાનુભૂતિનો ત્યાગ કરવો પડે, કારણ કે એ તો નબળાઈ ગણાય. સાચો આનંદ બીજા સાથે જોડાવામાં નથી એવું એ માને છે, પણ પોતાની ઈચ્છાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરવામાં છે, ભલે એનાથી બીજાને નુકસાન કેમ ન થાય. આ આપણને વિચારવા પ્રેરે છે કે આપણા સમાજમાં વ્યક્તિગત સ્વતંત્રતા અને સામાજિક જવાબદારી વચ્ચેનું બેલેન્સ ક્યાં હોવું જોઈએ.
સાચી વાત. અને સત્તા, આનંદ અને પીડાનું જે કનેક્શન સાધ બતાવે છે તે પણ બહુ બહુ મહત્વનું લાગે છે.
હા, સાચી વાત. સાધના જગતમાં સેક્સ અને પાવર એકબીજાથી છૂટા પાડી જ ન શકાય. આનંદ ખાલી શારીરિક નથી, પણ બીજા પર સંપૂર્ણ વર્ચસ્વ સ્થાપિત કરવાનો આનંદ છે, અને પીડા એ વર્ચસ્વ સ્થાપિત કરવાનું સૌથી મોટું સાધન બને છે.
કેવી રીતે?
કારણ કે પીડિતનું જે દુઃખ છે એ અત્યાચારીની શક્તિ અને સ્વતંત્રતાનો નિર્વિવાદ પુરાવો બની જાય છે. આ વિચાર આપણને સંબંધોમાં, રાજકારણમાં કે પછી ઓફિસમાં થતા સત્તાના દુરુપયોગ અને શોષણના જે સૂક્ષ્મ સ્વરૂપો છે એને ઓળખવામાં મદદ કરી શકે છે.
અને છેલ્લે, તમે કહ્યું એમ લેખન પોતે એક બળવાખોર કૃત્ય તરીકે, એ પણ એક થીમ છે.
હા, ફિલિપ્સ એ પણ દર્શાવે છે કે સાધ માટે જેલમાં બેસીને આ બધું લખવું એ પોતે જ એક બળવો હતો. જે પ્રતિબંધિત હતું, જે વિચારી ન શકાય એવું ગણાતું હતું, એને શબ્દોમાં ઉતારીને એ જાણે સમાજના બધા બંધનોને તોડી રહ્યો હતો. એની જે લાંબી રિપીટેટિવ સ્ટાઇલ છે એ પણ કદાચ વાચકની નૈતિક સંવેદનાને બુઠ્ઠી કરી નાખવાની એક સ્ટ્રેટેજી હતી. આ બધું આપણને અભિવ્યક્તિની સ્વતંત્રતાની સીમાઓ ક્યાં હોવી જોઈએ, ખાસ કરીને કલા અને સાહિત્યમાં, એના વિશે વિચારવા પ્રેરે છે.
ફિલિપ્સના પુસ્તકમાં સાધના કેટલાક એવા વિચારોનો ઉલ્લેખ છે જે ખરેખર હચમચાવી નાખે એવા છે. ચલો એના સાર જેવા કેટલાક વિચારો પર નજર કરીએ, જાણે કોટ્સ હોય એમ.
હા, ચોક્કસ. દાખલા તરીકે સાધનો એક બહુ પ્રખ્યાત વિચાર છે. ઈશ્વરનો વિચાર એ એકમાત્ર એવી ભૂલ છે જેના માટે હું માનવજાતને ક્યારેય માફ કરી શકતો નથી.
બાપરે, કેટલું કટ્ટર નિવેદન! આનો અર્થ શું થાય બરાબર?
આ એની ઊંડી, એકદમ કટ્ટર નાસ્તિકતા બતાવે છે. સાધ માને છે કે ઈશ્વરની કલ્પના જ બધી ખોટી નૈતિકતા, ગુનાની ભાવના અને સામાજિક બંધનોનું મૂળ છે. આ બધું શક્તિશાળી વ્યક્તિને એની સાચી ક્ષમતા પ્રમાણે જીવતા રોકે છે.
અચ્છા,
એના મતે ઈશ્વરનો ડર કાઢી નાખો તો જ માણસ સંપૂર્ણ સ્વતંત્ર થઈ શકે.
હા, બીજો એક વિચાર છે, ક્રૂરતા બીજું કંઈ નથી પણ સંસ્કૃતિ દ્વારા ભ્રષ્ટ ન થયેલ માણસની ઊર્જા છે, તેથી તે ગુણ છે, દુર્ગુણ નથી.
આ તો પરંપરાગત નૈતિકતાને સાવ ઊંધી કરી નાખવા જેવી વાત થઈ. સાધ કહે છે કે સંસ્કૃતિ આપણને નબળા અને દંભી બનાવે છે. આપણી મૂળ પ્રાકૃતિક ઊર્જા તો સંઘર્ષ અને વર્ચસ્વની છે.
એટલે
ક્રૂરતા એ નબળાઈ નહીં પણ જીવન શક્તિ અને તાકાતનું પ્રતીક છે. અલબત્તા આ એનો અત્યંત અત્યંત વિવાદાસ્પદ વિચાર છે, એમાં કોઈ શંકા નથી.
હા, એ તો છે જ. અને ત્રીજો વિચાર, જે સીધો સેડિઝમ સાથે જોડાયેલો લાગે છે, બીજાની પીડા એ એવી સંવેદના છે જે આપણામાં આપણી પોતાની શક્તિની ભાવના જગાડે છે, અને આ માનવ હૃદય માટે જાણીતો સૌથી મધુર આનંદ છે.
હા, આ વિચાર સમજાવે છે કે શા માટે કોઈ વ્યક્તિ બીજાને પીડા આપીને આનંદ મેળવી શકે છે. સાધના મતે આ આનંદ ખાલી વિકૃતિ નથી, પણ પોતાની શક્તિ અને અસ્તિત્વની પુષ્ટિ છે જે બીજાના ભોગે મળે છે. તે પોતાની જાતને બીજા કરતાં વધુ શક્તિશાળી સાબિત કરવાનો એક રસ્તો છે એના મત મુજબ.
ખરેખર આ બધા વિચારો ઊંડા તો છે જ, પણ બહુ અસ્વસ્થ કરનારા છે. તો શું આમાંથી આપણા રોજિંદા જીવન માટે કોઈ બોધપાઠ કે કોઈ આંતરદૃષ્ટિ મળી શકે? મતલબ, સાધના વિચારોને જીવનમાં ઉતારવાની વાત તો નથી જ, પણ એને સમજવાથી કોઈ ફાયદો ખરો?
ફિલિપ્સ પણ એ જ સ્પષ્ટ કરે છે કે સાધના વિચારોનું અનુકરણ કરવું એ તો ખતરનાક જ છે, પણ એને એક થોટ એક્સપેરિમેન્ટ તરીકે જોવાથી આપણને કેટલીક બાબતો સમજવામાં મદદ જરૂર મળે છે.
જેમ કે?
પહેલું, તે આપણને આપણી પોતાની નૈતિક માન્યતાઓ પર સવાલ ઉઠાવવા મજબૂર કરે છે. આપણે જેને સારું કે ખરાબ માનીએ છીએ એનો આધાર શું છે? શું એ તર્ક પર ટકી શકે છે? આપણી માન્યતાઓ ખરેખર કેટલી મજબૂત છે?
હા, એટલે કે પોતાની નૈતિકતાને જરા કસૂટી પર ચકાસવાની તક મળે છે. બીજું શું?
બીજું, સાધના પાત્રો જે રીતે ઠંડા તર્કથી ભયાનક કૃત્યોને યોગ્ય ઠેરવે છે ને, તે આપણને વાસ્તવિક દુનિયામાં જુલ્મ અને શોષણનો જે તર્ક હોય છે એને સમજવામાં મદદ કરી શકે છે.
એ કઈ રીતે?
ઘણીવાર તાનાશાહો હોય કે શોષણ કરનારા લોકો હોય, એ પણ આવા જ કોઈ તર્કનો ઉપયોગ કરીને પોતાના પીડિતોને નબળા, અલગ કે સજાને લાયક ગણાવીને પોતાના કાર્યોને વાજબી ઠેરવતા હોય છે. સાત જણે આ તર્કની પાછળની બનાવટને ખુલ્લી પાડી દે છે.
અને કદાચ કોઈ પણ વિચારધારાને ચરમસીમા પર લઈ જવાના જે જોખમો છે એ પણ સમજાય.
ચોક્કસ. સાધનું ઉદાહરણ એ બતાવે છે કે કોઈ એક સિદ્ધાંત, જેમ કે સંપૂર્ણ વ્યક્તિગત સ્વતંત્રતા, ને જ્યારે બીજા મૂલ્યો જેવા કે કરુણા, સમુદાય કે જવાબદારીથી સાવ અલગ કરીને એક્સ્ટ્રીમ પર લઈ જવામાં આવે, તો એના કેવા ભયાનક પરિણામો આવી શકે છે. તે આપણને કોઈ પણ પ્રકારના અંતિમવાદ એટલે કે એક્સ્ટ્રીમિઝમ સામે સાવચેત રહેવાનું શીખવે છે.
અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની જે ચર્ચા ચાલે છે એમાં પણ તે મદદરૂપ થઈ શકે છે, ખરું ને?
હા, બિલકુલ. સાધનું કામ સદીઓથી સેન્સરશિપ અને કલાની સીમાઓ વિશેની ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે. ક્યાં સુધી સમાજે અપ્રિય, આઘાતજનક કે પછી વિકૃત ગણી શકાય એવા વિચારોની અભિવ્યક્તિને મંજૂરી આપવી જોઈએ? સાધના ઉદાહરણ પર વિચાર કરવાથી આ જટિલ પ્રશ્નના જુદા જુદા પાસાઓ સમજવામાં મદદ મળે છે.
તો આ સમગ્ર ચર્ચાના અંતે આપણે શું કહી શકીએ? મારા માટે ફિલિપ્સના પુસ્તકમાંથી શીખવા જેવી મુખ્ય વાત એ છે કે સાત જેવા વિચારકને ખાલી ખરાબ કે વિકૃત કહીને બાજુ પર મૂકી દેવાથી કદાચ આપણે અમુક મહત્વના પ્રશ્નોથી બાગી રહ્યા છે. એના જવાબો ભલે ગમે તેટલા અસ્વીકાર્ય હોય, પણ એણે જે રીતે જ્ઞાનોદયના તર્કને જ એની વિરુદ્ધ વાપરીને મૂળભૂત સવાલો ઊભા કર્યા તે ખરેખર વિચારવા જેવું છે.
અને હું એમાં ઉમેરીશ કે ફિલિપ્સ એ સ્પષ્ટ કરે છે કે સાધ શા માટે આધુનિક વિચારધારા માટે, ખાસ કરીને મનોવિજ્ઞાન, જાતીયતા અને સત્તાના અભ્યાસ માટે આટલો મહત્વનો રહ્યો છે. એની કિંમત એણે સૂચવેલા ઉકેલોમાં નથી, પણ એણે જે રીતે પ્રશ્નો પૂછ્યા અને જે પદ્ધતિ અપનાવી એમાં છે.
બરાબર.
તે આપણને માનવ સ્વભાવના એવા પાસાઓનો સામનો કરવા મજબૂર કરે છે જેનો સ્વીકાર કરવો આપણને ગમતો નથી. ફિલિપ્સ જાણે સૂચવે છે કે આવા રાક્ષસોને સમજવાનો પ્રયત્ન કરવો જરૂરી છે, ભલે આપણે એમની સાથે સંમત ન થઈએ. કદાચ એમને સમજવાથી જ આપણે એમની જેવી વૃત્તિઓ સામે વધુ સારી રીતે લડી શકીએ.
અને એક છેલ્લો વિચાર જે મનમાં રહી જાય છે તે આ છે. જો સાધ સાચો હોય અને પ્રકૃતિ ખરેખર નૈતિકતા વગરની અને ક્રૂર હોય અને આપણે પણ એનો જ એક ભાગ હોઈએ, તો પછી આપણી આ સભ્યતા, આપણી માનવતા, આપણી કરુણા, આ બધું શું ખાલી એક પાતળો ક્ષણભંગુર દેખાડો જ છે? આ પ્રશ્ન સાધના વારસાનો એક મોટો પડકાર છે જેના પર આપણે વિચારતા રહેવું રહ્યું.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.